તારીખ 21/1/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 807 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 472.
સ્વામી કાર્તિકેયાની પ્રેક્ષા ગાથા 413 ઉપરના પ્રવચનમાંથી ઉદારતા તો સત્ય અને અસત્યનો વિવેક કરવો તે છે. સામાન્ય રીતે જગતમાં દાન કરે તેને, દાન આપે તેને ઉદાર કહેવામાં આવે છે. અહીંયા એ વિષય નથી, દાનનો પ્રકરણ નથી, પરંતુ જતું કરે પોતાની વાત છોડી દે તો પણ લોકો ઉદાર કહે છે. આને ઉદારતાથી વાતને જતી કરી. હવે અહીંયા વિચારવા યોગ્ય મુદ્દો એટલો છે કે વાતને જતી કરી તેમાં સત્યનો અને અસત્યનો વિવેક કરેલો છે કે નહીં. કોઈ એમ કહે કે અમારી ઉદાર દ્રષ્ટિ છે, અમારી વિશાળ દ્રષ્ટિ છે અને અમે તો બધા ધર્મોને સરખા માનીએ એવી ઉદારતા દર્શાવીએ છીએ, તો સૌથી મોટી ઉદારતા થઈ કે નથી? સામાન્ય લૌકિક જન તો એમ જ કહેશે, બરાબર વાત છે, એને બધા ધર્મને સરખા માની અને પોતાના વિચારોની ઉદારતા દાખવી છે, દર્શાવી છે, પણ એણે સત્ય અસત્યનો વિવેક કર્યો નથી ને અવિવેક કર્યો છે, એને ઉદારતા ન કહેવાય. હા, એટલું અવશ્ય છે કે સત્ય શ્રદ્ધાવાળાએ પણ અસત્ય શ્રદ્ધાવાળા ઉપર બળાત્કાર કરવા યોગ્ય નથી. કે તારી શ્રદ્ધા ખોટી છે માટે બળજબરીથી પણ હું તને સાચું મનાવવા માંગુ છું, એ કરવા યોગ્ય નથી. તેમ અસત્ય શ્રદ્ધાવાળાએ પણ બળાત્કારથી પોતાની અસત્ય શ્રદ્ધાને સત્ય શ્રદ્ધાવાળા ઉપર દબાણ લાવીને કાંઈ કરવા યોગ્ય નથી. જગતના તમામ જીવોની સ્વતંત્રતા હોવાથી, સર્વ જીવો દ્રવ્ય સ્વભાવે સ્વતંત્ર હોવાથી, તેમની સ્વતંત્રતાનો સ્વીકાર કરીને જેને યોગ્ય લાગે, સત્ય સમજાય તે સત્યને અંગીકાર કરે, પોતાના હિતને ઈચ્છતા હોય એવા જીવોએ હિત પ્રાપ્તિની ભાવનાથી અને હેતુથી સત્યને અંગીકાર કરવું હોય તો કરે, અને સત્યને અંગીકાર ન કરવું હોય તો પણ એના પ્રત્યે કોઈ વિશેષ કહેવાનું રહેતું, દબાણ તો લાવવાનું રહેતું નથી, પણ વિશેષ કોઈ કહેવાનું પણ રહેતું નથી, કેમ કે એ એમ કરવા માટે પણ સ્વતંત્ર છે. એમ માની પરંતુ સત્ય અસત્યનો વિવેક કર્યા વિના માત્ર ઉદારતાની કોઈ વાત કરે, જતું કરવાની કોઈ વાત કરે, આપી દેવાની કોઈ વાત કરે, તો એને ઉદાર ન કહેવાય પણ એને મૂર્ખ કહેવાય. એ મૂર્ખતા છે, ઉદારતા નથી પણ એ મૂર્ખતા છે, એને ખબર પડતી નથી. દાન દેવામાં પણ એવું આવે છે દાનનું પ્રકરણ જ્યાં શાસ્ત્રમાં સત્શાસ્ત્રમાં ચાલે છે ત્યાં એવો વિષય ચાલ્યો છે કે દાન સત્પાત્રે દેવું. સત્પાત્રમાં ઉત્તમ સત્પાત્ર કોણ છે, મધ્યમ સત્પાત્ર કોણ છે, કનિષ્ઠ સત્પાત્ર કોણ છે, અપાત્ર કોણ છે, કુપાત્ર કોણ છે, એ બધા વિભાગ પાડવામાં આવ્યા છે. એ બધાની પરિભાષા ઓળખાણ કરવામાં આવી છે. અને સત્પાત્રે દાન દેવું, અપાત્રે કે કુપાત્રે દાન ન દેવું, એવું સ્પષ્ટ ફરમાન કરવામાં આવ્યું છે, એવું વિધાન કરવામાં આવ્યું છે. એમને ઉદારતાને અપનાવવામાં કે અનુમોદવામાં આવ્યું છે એવું ખરેખર નથી. એ તો દાનનો પ્રકારમાં પણ એવું છે. અહીંયા છે, બીજા જીવો પ્રત્યે ઉદારતા રાખવી તો એમાં એ ઉદારતાનો પ્રકાર યથાર્થપણે કેવો હોઈ શકે, કેવો હોવો ઘટે, ત્યાં સિદ્ધાંત મૂક્યો કે સત્ય અને અસત્યનો વિવેક કરવો એનું નામ ખરી ઉદારતા છે. એનો વિવેક ન કરવો અને એમને પ્રવર્તવું એ કોઈ ઉદારતાનું લક્ષણ નથી, એનું નામ ઉદારતા નથી. સહિષ્ણુતા જુદી વસ્તુ છે અને અસહિષ્ણુતા એટલે કે નહીં એમ ન થવું જ ન જોઈએ, એમ થાય તો અમે કંઈ બળજોરી કરશું, એ જુદી વસ્તુ છે. સર્વધર્મ સહિષ્ણુતા એ લૌકિક સજ્જનતાનો ઠીક વાસ્તવિક યથાર્થ સિદ્ધાંત છે, અને નહીતર તો તકરારનો પાર રહે નહીં. કેમ કે દરેક પોતાની વાત સાચી માને છે. જો બીજાની ખોટી વાતને પણ સહન કરવાની શક્તિ ન હોય તો રાગ દ્વેષનો પાર રહે નહીં. પણ સત્ય તો ત્યારે જ અંગીકાર કર્યું છે કે એ સત્યની સાથે રાગ દ્વેષ મટવાનો હેતુ જળવાઈ રહેતો હોય તો. તેથી પોતાની સત્ય શ્રદ્ધા પણ બીજા ઉપર લાદવી, પોતાની સાચી માન્યતા પણ બીજા ઉપર લાદવી, એ સાચી માન્યતા વાળાને હોતું નથી. ખોટી માન્યતા વાળાને ક્યારેક એવું થઈ જાય છે અજ્ઞાનને વશ કે મારી માન્યતા સાચી છે અને એ મારે લાદવી છે, પરાણે લાદવી છે, એમ લાદવી એટલે થોપવી, એવો પ્રકાર ઊભો થાય છે. એ પ્રકાર પણ યોગ્ય નથી. અનુકંપામાં તો સામે દુખી હોય એની અનુકંપા આવે. સામો માણસ દુખી હોય તો એને દુઃખ દૂર થાય એટલો જ પ્રકાર રહે છે ત્યાં. એના એનું દુઃખ મટો એટલી વાત છે. જેમ કે ભલે કુપાત્ર હોય પણ કોઈ રોગથી પીડાતો હોય અને પોતાની પાસે ઔષધિ હોય તો આપે, ઔષધિ ન હોય તો ઔષધિ લાવી આપે પૈસાથી, એનો કોઈ નિષેધ નથી. પણ એની ગરીબી છે માટે એને આપી દો પૈસા, ભલે ધનવાન થાય, એને મદદ કરો એવી રીતે કે એ ભલે શ્રીમંત થાય, તો એ કુપાત્રમાં કરવા જેવું નથી, એવી ઉદારતા કરવા જેવી નથી. દાન જ્યારે દાનનો વિકલ્પ આવે ત્યારે ધનનો સદવ્યય થાય એટલો વિચાર તો દાન દેનારને આવવો ઘટે છે કે પૈસાનો સારો ઉપયોગ થાય, સારા સ્થાનમાં ઉપયોગ થાય, સારા પાત્રમાં ઉપયોગ થાય, એવું તો વિચાર આવે કે ના આવે. અહીંયા તો દાનનો અધિકાર નથી, આ તો એક દ્રષ્ટાંત આપ્યું છે કે દાન દેનારને પણ આવો વિવેક કરવાનું શાસ્ત્રમાં ફરમાન છે, એમને એમ દાન દેવાનું ફરમાન નથી. અથવા જગતમાં બે પાત્ર એવા છે કે એક સાથે જરૂરિયાત વાળા છે, એક સત્પાત્ર છે અને એક કુપાત્ર છે, તો તમે ક્યાં દાન આપશો? કેમ ઉદારતાથી કુપાત્રને ન દેવું, એવી ઉદારતા ન રાખવી? સત્ય અસત્ય નો વિવેક કરો. જગતમાં છે તો બધું છે, જગતમાં બધા સ્તરના જીવો છે. વિવેક તો પોતાને કરવાનો છે કે પોતે ક્યાં દાન આપે છે. જેમ કે કુમત છે, અન્ય મત છે, મિથ્યા મત છે, ક્યાં દાન દેવું કે ન દેવું? ન દેવું એ ત્યાં ઉદારતાથી દાન, ઉદારતા ન કહેવાય ત્યાં, ત્યાં પણ દાન આપે ને અહીંયા પણ આપે. અમે તો બે ઠેકાણે આપીએ, અમારે એવું કાંઈ નહીં, કોઈને ઓછું અદકું ન કરવું, બે જગ્યાએ દાન અમે તો આપીએ. અમારી તો એવી ઉદાર વૃત્તિ છે. એમ કોઈ કહે તો ઉદાર વૃત્તિ નથી, મૂર્ખાઈ ભરેલી વૃત્તિ છે. અને સાચા ખોટાની ખબર પડતી એ રીતે ખોટાને પણ પ્રોત્સાહિત કરવાથી દાન દઈને પોતે પાપનો અનુબંધ કરે છે. પુણ્યનો અનુબંધ કરતો નથી, પણ પાપનો અનુબંધ કરે છે. દાન દઈને પાપ બાંધે છે. આમ પરિસ્થિતિ હાથ જોડી શકાય છે. અમારે ત્યાં આવે છે, આપણા ઘરાક હોય કાયમના, આપણને કમાણી કરાવતા હોય નથી. અમારા ગામમાં એક હનુમાનજીનું, શંકરનું મંદિર નાનું એવું બંધાય છે, સરસ. 150 રૂપિયા ના ફાળો કર્યો છે, 150 રૂપિયા. તમે તો મોટા માણસ છો, 150 નો શું વાંધો છે? હે, દેવા કે ન દેવા? એને હાથ જોડીએ, આપણે એને હાથ જોડીને કહી શકીએ, અમારી શ્રદ્ધા તમારા વિષયમાં નથી, શ્રદ્ધાના વિષયમાં તમે અમને ન ખેંચો. બીજું કોઈ વાત હોય તો તમે કહો, 150 ને 100-200 બીજા વધારે ખર્ચીએ, પણ જ્યાં શ્રદ્ધાને લાગે વળગે છે ત્યાં સુધી એ વિષયમાં તમે અમને દૂર રાખો. એમ આપણે કહી શકાય એવું છે નથી, કહેવાતું એવું નથી. અને સમજદાર માણસો સમજે છે કે ભાઈ પોતાને જ્યાં શ્રદ્ધા છે ત્યાં દરેક અર્પણતા કરતા જ હોય છે. વળી આપણે એમ પણ કહીએ કે જ્યાં અમને શ્રદ્ધા છે ત્યાં કોઈ મંદિર આદિ બંધાવવા માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થશે, તો પણ તમારી શ્રદ્ધા નથી, તેથી અમે તમને આ બાબતની અંદર કારણ છે જરા શરમાવશો નહીં કે તમને દબાણ પણ કરવા નહીં આવીએ. બરાબર છે. ગુરુદેવે એક બહુ સરસ નિયમ રાખ્યો હતો, સમજવા જેવો વિષય છે, કેટલા વ્યવહારમાં વિચક્ષણ હતા, કે જે ગામમાં જેને દેરાસર બંધાવવું હોય એ પોતાના પગ ઉપર કાંડા ઉપર ઘા લેવા માંગે છે કે નહીં એ પહેલા જોતા. તમારે દર્શનનું, ભગવાનના દર્શનનું સાધન કરવું છે, એ સાધન તમારે વસાવવું છે, તો તમારે તમારા લોભ ઉપર ને તમારી જરૂરિયાત ઉપર કાપ મૂકીને આગળ હાલવું છે કે કોકના ઉપર કરવું છે? આ પહેલું જોતા. એકવાર અમારા એક મંડળમાંથી એવી પત્રિકા બહાર પડી ગુરુદેવની ઉપસ્થિતિમાં, કે ફલાણું ફલાણું કાર્ય કરવું છે અને પૈસાની ઘણી જરૂર છે, માટે સખીદાતાઓને અપીલ કરીએ છીએ કે આવા મોટા કાર્યમાં પોતે હાથ લંબાવો. સખત ટીકા કરી ગુરુદેવે, સખત ટીકા કરી કે આ રીતે ભીખ માગવાનો આપણે રિવાજ નથી. દાન માગવાનો નહીં, આવો ભીખ માગવાનો આપણે ત્યાં રિવાજ નથી. આપણી પાસે સાધન હોય પછી બોલે, એ તો બધા સમર્થ માણસો હતા જેને અપીલ બાદ કરી હતી, બધા કરોડપતિ માણસો હતા. આ બધા ક્યાં ભિખારા છે કે આ તો બધા પૈસા વાળા છે, હું કરવા ભીખ માંગે છે, એના પૈસા હું કરવાના છે, ઘણા પૈસા વાળા છે મંડળ માં તો
બરોબર.
એટલે સત્ય અસત્યનો વિવેક કરવો, અહીંયા તો એટલું પ્રકરણ છે, દાનનું પ્રકરણ નથી, પણ જ્યાં જતું કરવું છે ત્યાં પણ સત્ય અસત્યનો વિવેક કરીને પ્રવર્તવું જોઈએ. એમને એમ ઉદારતા દાખવવાની કોઈ વાત કરે તો એ વાત વિવેક નથી પણ અવિવેક છે, અથવા અવિવેકને ઉદારતા માનવાની વાત છે તે મિથ્યા દ્રષ્ટિની ભૂલ છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ એવી ભૂલ કરતા એ મિથ્યા દ્રષ્ટિની ભૂલ છે. વ્યવહારનો વિષય પણ ગુરુદેવે બહુ ચર્ચ્યો છે. નિશ્ચય પ્રધાનતાનો ઉપદેશ એમનો હોવા છતાં વ્યવહારના વિષયમાં પણ સેંકડો પડખાઓ ઉપર એમણે સ્પષ્ટીકરણ આપ્યું છે. આ તો બધી વ્યવહારની વાતો છે. અવિવેકને ઉદારતા માનવી તે મિથ્યા દ્રષ્ટિની ભૂલ છે. એ તો મોટી ભૂલ ગણાય, એ કાંઈ ઉદારતા કહેવાય નહીં, ઉદારતા ગુણ છે. અને આવી રીતે અવિવેકને ઉદારતામાં ખતવવી તે દોષ છે, અવગુણ છે, એ કાંઈ ગુણ નથી, ગણ ઉલટાનો અવગુણ છે. વ્યવહારથી ધર્મ ન થાય અને નિશ્ચયથી જ ધર્મ થાય એવો ભગવાનનો માર્ગ છે. વ્યવહારથી જ ધર્મ ન, વ્યવહારથી ધર્મ ન થાય એટલે કે જે સ્વભાવો છે તેનાથી ધર્મ ન થાય, વિતરાગી ધર્મ રાગથી ન થાય. અને નિશ્ચયરૂપ જે શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ છે તે પરિણામરૂપ પરિણમતા ધર્મ થાય એવો જિનેન્દ્ર ભગવાનનો માર્ગ છે. અનાદિનો સનાતન માર્ગ છે. જે માર્ગ ત્રણેય કાળે હૈયાતી ધરાવશે, ધરાવે છે, ધરાવતો હતો એવો જે માર્ગ છે એ આવો છે કે કોઈ રાગથી ધર્મ થાય, જે રાગ વિતરાગતાથી વિરુદ્ધ સ્વભાવી છે એટલે કે ધર્મનો વિરોધી ભાવ છે, ધર્મને ઢાંકનારો ભાવ છે, તિરોધાઈ એને સંસ્કૃતમાં શાસ્ત્રમાં એવી ગાથા છે, એ તિરોધાઈ છે, તિરોધાન કરનાર છે, એ વિતરાગતાને ઢાંકી દેનાર છે, આત્માને એ ઢાંકી દેનાર ભાવ છે. જેનાથી બંધ થાય, ગેરાગથી બંધ થાય, અને બંધ થાય ત્યારે જ્ઞાનાવરણનો તો બંધ થાય જ થાય, કેમકે કશાય છે, કશાય છે, જ્ઞાનને આવરણ કરે છે, એ જ્ઞાનાદિ સ્વભાવને, સુખ સ્વભાવને આવરણ કરનારો ભાવ એને ધર્મ માનવાની કોઈ ઉદારતા દાખવે. હવે અહીંયા આ પ્રકરણ લેવું છે કે ઉદારતાથી ભાઈ આપણે ચલાવો, એને ધર્મ માનો ને એને ધર્મ માનો, ઉદારતા રાખો. આપણે જગતમાં બહુ મોટી સંખ્યામાં જીવો શુભ રાગને ધર્મ માને છે, તેથી આપણે ઉદારતા રાખો ને એને ધર્મ માનો, એને અપનાવો, ઉદારતાથી અપનાવી લેવી. આપણી સંખ્યા વધી જશે, સંખ્યા બળ વધી જશે, અને આપણો સંપ્રદાય મોટો થઈ જશે. એ કોઈ વાળો વધારવાનો ધંધો કરવા માટે ધર્મનું કાર્ય નથી. જેને સત્ય સમજાય તે પોતાના હિતથી આવે તો એ પ્રમોદનો વિષય છે, ન આવે તો એના પ્રત્યે મધ્યસ્થતા રાખવાની છે. એના પ્રત્યે દ્વેષ કરવો એ પણ પ્રકાર નહીં, અને એને સાચા માનીને અપનાવી લેવો એ પણ પ્રકાર નહીં, એ ઉદારતાનો પણ પ્રકાર નહીં. બે વાત છે એની. નવો નહીં પણ મૂળ ઓરિજિનલ ધર્મ હતો, સત્ય ધર્મ હતો, એ કાયદો. વિકૃતિઓ ઉપર પ્રહાર કર્યા, તેથી વિકૃતિઓમાં જે ફસાયેલા ડૂબેલા હતા એને થોડું કઠોર પણ લાગ્યું, કઠિન પણ લાગ્યું, કડવું લાગ્યું, અને તેથી કેટલું ઘર્ષણ પણ થયું સમાજની અંદર. સત્યનો પ્રકાશ કરતા ઘર્ષણ પણ ઊભું થયું. થયું તો થયું, પણ સત્યનો પ્રકાશ એમણે ચાલુ રાખ્યો. જ્યાં સુધી આયુષ હતું, જીવન હતું, ત્યાં સુધી સત્યનો પ્રકાશ એમણે ચાલુ રાખ્યો. અને એ તો આ કાળમાં તો એવું થાય, સ્વાભાવિક છે. પણ ચોથા કાળની શરૂઆતમાં ઋષભદેવ ભગવાન જ્યારે દિવ્ય દેશના, દિવ્ય ધ્વનિની દેશના છોડી, ત્યારે પણ 363 અન્ય મત ઉત્પન્ન થયા, મિથ્યા મતો ઉત્પન્ન થયા. અને એ લોકોએ જાહેર કર્યું કે આ કહે છે તે ખોટું છે. એમાં એમાં પેલા તીર્થંકર નો, એમના પૌત્ર નો સમાવેશ હતો. મરીચી નો સામે હતા તે દિવસે, વિરુદ્ધમાં હતા. કે આ મારા દાદા ઇન્દ્ર જાળિયા છે, આ બધું જાદુ એમને આવડે છે, અને આ બધા ચમત્કાર કરીને લોકોને ફસાવે છે. કેમ કે સમોસરણ એવું છે, લોકો એકદમ ચકચકિત થઈ જાય, અને જેટલા અંદર જાય એ બધા તો નમી જ પડે. માનસ્તંભ પાસેથી પસાર થવાનું થાય, અને માન ગળી જાય એટલે જોયું કે એનું જાદુ જોયું, કે એનું જાદુ જોયું, કે અંદર જાય એ બધા તો એના ચક્કરમાં જ આવી જાય છે. આઘારે જો ભાઈ બહાર રહેજો, બહાર રહીને ધમાલ કરતા, એ તે બહુ ધમાલ કરતા, પણ બહાર રહીને. નહીં નહીં નહીં, અંદર તો કઈ થઈ જ ન શકે. તીર્થંકર ભગવાન નો સાતિશય પુણ્ય પ્રભાવ એવો છે કે અંદર કોઈ ગડબડ ન કરે, અંદર થઈ પણ ન શકે, બહાર રહીને ગાળો દે એનો કઈ પ્રકાર, એનો એ તો સ્વતંત્ર જીવ છે પાછો. હા, પણ અંદર માં કઈ કોઈ ચૂંચા કરે એવું નથી. અંદર જાય તો ભાવ વિપરીત થાય, પણ આમ પ્રગટપણે ઉઘાડો વિરોધ ન કરી શકે. ક્યાંક ઉઘાડો વિરોધ કરવામાં પુણ્ય જોઈએ. ભગવાનનું પુણ્ય એટલું પ્રગટ છે કે એમાં કોઈ અંદર ગડબડ નથી કરી શકતો. ભાવ થાય અંદર, મિથ્યા દ્રષ્ટિ જીવને એવા ભાવ થાય કે આ બરાબર નહીં, આ ઠીક નહીં, એનો નકાર આવ્યા કરે. એને અભવી તો અંદર દાખલ થઈ શકતા નથી. ભવ્ય જીવોમાં પણ જે પાત્રતા વાળા નથી હોતા, પાત્રતા વિહીન હોય છે, હીન પાત્ર હોય છે, એવા જીવોને નકાર પણ આવે છે. સમોસરણમાં અભવીનો પ્રવેશ નથી, અભવીનો પ્રવેશ ન થાય એમ છે. એને ગમતી વાત જ નથી, નથી આવતા. પોતે પોતાની મેળે જ નથી આવતા. ત્યાં કોઈ રોકે છે એ પ્રશ્ન નથી, પોતે પોતાની મેળે આવતા નથી. અહીંયા પણ એવું બને છે કે નથી બનતું? આપણે ન જવું, અહીંયા ન જવું, અહીંયા ન જવું, એવું નથી બનતું. એમ એને એ વખતે એમ થાય છે કે અહીંયા ન જવું. વ્યવહારથી એટલે શુભરાગથી ધર્મ ન થાય, અને નિશ્ચયથી એટલે વિતરાગ પરિણતિથી જ ધર્મ થાય, એવો ભગવાનનો માર્ગ છે. એ અનેકાંત માર્ગમાં એ અનેકાંત થયું, આમ થાય ને બીજી રીતે ન થાય, અસ્તિ નાસ્તિ, એવો એ અનેકાંત માર્ગમાં શંકા કરવી તેને અહીં હિંસા કહી છે. હિંસાનું પ્રકરણ ચાલ્યું છે ને, કહે છે કે આવા વિતરાગી સુંદર માર્ગને વિશે શંકા કરવી અથવા એનો વિરોધ કરવો, એ માર્ગનો વિરોધ કરવો, સત્યનો વિરોધ કરવો, તેને અહીં હિંસા કહેવામાં આવી છે. પોતાના આત્માની, બહારમાં હિંસા કરે છે એમ નહીં, એ પોતાના સ્વરૂપમાં જે દર્શન જ્ઞાન આનંદ પ્રાણ છે એને પ્રગટવા નહીં દે એવી એ હિંસા કરે છે, એને મારે છે, મરણ કરે છે. સ્વભાવ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમવાનો છે, તેને ન પરિણમવા દેવું, જ્ઞાનને આનંદ પ્રાણનો ઘાત કરવો, તેને અહીં હિંસા કહેવામાં આવી છે. પોતે પોતાનું જ ખૂન કરે છે, અને એ તો બહુ પ્રસિદ્ધ વાત છે. પોતે જ પોતાનો દુશ્મન છે અને પોતે જ પોતાનો મિત્ર છે. કોઈ કોઈનો દુશ્મન મિત્ર છે એ તો કહેવા પૂરતી વાત છે, કેમ કે એનો અભિપ્રાય જોઈને એવો ઉપચાર કરાય છે. ન તો દુશ્મન કાંઈ હાનિ કરી શકે છે કે ન તો મિત્ર કાંઈ મદદ કરી શકે છે. એ તો કોઈ કોઈનું કોઈ કરી શકે છે, એ તો વસ્તુના સ્વરૂપમાં છે જ નહીં, એ વાત જ નથી. પણ અભિપ્રાય જોઈને ઉપચાર કરવામાં આવે છે કે આ મિત્ર છે ને આ વેરી છે, વસ્તુતા એમ છે નહીં. પોતે જ પોતાનું અહિત કરે છે ત્યારે પોતે જ પોતાનો વેરી છે એમ છે. એ અનેકાંત માર્ગમાં શંકા કરવી, તેને અહીં હિંસા કહી છે. અથવા આવા અનેકાંત માર્ગનું અજ્ઞાન સેવવું, એ અજ્ઞાનને દ્રઢ કરવું, એ અજ્ઞાનનું પાલન કરવું, પોષણ કરવું, કે એ અજ્ઞાનમાં સ્થિર રહેવું, એ બધું હિંસાનું કાર્ય છે, એમાં હિંસા થાય છે. આત્મા અકષાય સ્વરૂપ છે, તેમાં જે નિશંક છે તે અહિંસા ધર્મ છે. આત્મા છે તે કષાય વિનાની ચીજ છે. રાગ દ્વેષ મોહ આદિ જે કોઈ કષાયનો કણ છે, કોઈ પણ પ્રકારના કષાય કણ રહિત આત્મા ચીજ છે. એ આત્મા પોતે પરમાત્મા છે. જેમ પરમાત્મા નિર્દોષ નિષ્કલંક છે, એવો અંતરમાં આત્મા પણ પરમાત્મા છે. આત્માનું પરમ સ્વરૂપ છે, એ છે એમ એને અંતરમાં વળે ત્યારે એની હસ્તી જોવામાં આવે છે. અંતતત્વ સ્વરૂપ જે આત્મા, એ પરમાત્મા અંતતત્વ સ્વરૂપ છે. છે એને ક્યારે એને છે તરીકે એની સત્તાને હયાતીને સ્વીકારી, કે જ્યારે અંદરમાં વળીને એને દેખ્યો ત્યારે. જ્યાં સુધી એણે દર્શન કર્યા નથી પોતાના પરમાત્મ તત્વના, ત્યાં સુધી એણે આત્મા તરીકે રાગને અને રાગના વિષયને સ્વીકાર્યો છે. ત્યારે એને આત્મા તરીકે રાગને સ્વીકાર્યો છે. એ રાગને આત્મા તરીકે સ્વીકાર્યો છે, એની ના પાડે છે સત્પુરુષો, ત્યારે અજ્ઞાનીને એમ થાય છે કે મારો આત્મા લઈ જાય છે મારી પાસેથી, મારો આત્માથી મને છોડાવે છે. એટલે એને આકરું દુઃખ લાગે છે, બહુ કપરું દુઃખ લાગે છે. પણ વિવેક કરે તો સમજાય એવું છે કે તારે નિર્દોષ થવું છે એમાં કેટલોક રાગ રાખીને થવું છે કે રાગ છોડીને થવું છે. આટલો રાગ રાખવો ને આટલો છોડવો, મારે તો આવું આવી રીતે નિર્દોષ થવું છે. એ કોઈ નિર્દોષ થવાની પદ્ધતિ નથી. કરવું પડે એ બીજી વાત છે, અને કરવું જોઈએ એ બીજી વાત છે. નથી કરવું છતાં થાય તો કરવું પડ્યું એમ કહેવાય. પણ કરવા યોગ્ય છે, એ ધર્મ છે એમ માનીને કરે, એ તો ઉન્માર્ગને વિશે જાય છે, એ માર્ગ ઉપર આવી શકતા
નથી.
શુભાશુભની મોક્ષ માર્ગમાં કોઈ કિંમત જ નથી. શુભ ભાવ છે એના ફળમાં બાહ્ય અનુકૂળતાઓ, પૈસા કીર્તિ વગેરે મળે છે. હવે આ જગતમાં જેની હીન યોગ્યતા છે એવા એવાની પાસે પણ એ બધું છે, એની શું કિંમત મોક્ષ માર્ગમાં? કપલખાનું જેના ઘરે હોય એની પાસે પૈસા છે, એ પૈસાની મોક્ષ માર્ગમાં શું કિંમત છે? ભલે એ પુણ્યના ફળ છે, એ કોઈ કતલખાનું માંડ્યું છે એના ફળ નથી. લોકોને એમ દેખાય છે કે આમાંથી કમાણી આવે છે, પણ એમાંથી નથી આવતી, એ તો પૂરો પુણ્યના યોગે આવે છે. પણ જો એ પૈસાની પુણ્યના ફળની કિંમત નથી તો એના કારણરૂપ પુણ્યની પણ આ મોક્ષ માર્ગમાં કિંમત નથી. આ સીધી વાત છે. પાપની તો ચર્ચા કરવાનો પ્રશ્ન જ નથી, પણ કાંઈક વ્યામો થાય છે જીવને એ પુણ્યના વિષયમાં થાય છે, એને ઓળખાવે છે કે ભાઈ મૂળમાં તો એવી વાત છે કે તું એના વિનાની ચીજ છો, તું અકસાય સ્વભાવી પરમ તત્વ પરમાત્મા છો. અંદરમાં જરાક અંદર વળીને એના એને દેખ ને એના દર્શન તો કર, તું આ બધી ભ્રમણા તને છૂટી જશે કે આવો રાગ કરું તો ઠીક ને આવો રાગ કરું તો ઠીક, એ બધી ભ્રમણા તને મટી જશે. મૂળ તો એને સુખ દુઃખ ના વિજ્ઞાન ની ખબર નથી. આ જીવને દુઃખ કેમ થાય છે એની એને ખબર નથી, અને સુખ કેમ થાય એની પણ એને ખબર નથી. આ તકલીફ આયા છે અજ્ઞાન થી થયેલી જે ભ્રમણા એ આકુળતાનું કારણ છે. મનુષ્યમાં પણ ભ્રમણા વધે, લૌકિક વ્યવહાર ચૂકી જાય એવી ભ્રમણામાં કોઈ જીવ આવે ત્યારે એને એમ કહેવામાં આવે છે કે કાં તો આને વળગાડ છે કઈક, ને કાં તો આ પાગલ થઈ ગયો છે. શું કે છે? તો એ માણસ હસતો હોય તો એ સુખી હતો, સુખમાં હસે છે. પાગલ પણ એ દાન પણ અથવા વળગાડ એ જે સ્થિતિ છે, એ જે હાલત છે, દશા છે, એનું જો વિશ્લેષણ કરવામાં આવે, પૃથક્કરણ કરવામાં આવે, તો એમાં કોઈ ખાસ તત્વ કોઈ કંટ્રોલ ન રહે એને પ્રવૃત્તિમાં, એ ઘણી આકુળતાનું કારણ છે. ત્યાંથી જ્ઞાનીઓએ સંશોધન કર્યું છે, અથવા પોતાના આત્માના વિજ્ઞાનને જાણનારા જે જ્ઞાનીઓ છે એને એ જાણ્યું છે કે દુઃખનું કારણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રમણા છે. આ ભ્રમણા જ આકુળતાનું કારણ છે, અને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું સ્વીકારતા નિર્ભ્રાંત દશા થાય છે, અને ત્યારે જ એને સત્ય અસત્યનો વિવેક પ્રગટે છે. ખરો વિવેક ત્યારે પ્રગટે છે, ત્યાં સુધી એને વિવેક પ્રગટતો નથી. એટલે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે સ્વરૂપને જાણનારું, ત્યારે એને વાસ્તવિક વિવેક પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. અને એ સમ્યક જ્ઞાન અંતર્મુખ વળીને સ્વરૂપને જાણે છે, દેખે છે અને વેદે છે, અનુભવ કરે છે. અનુભવથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, સ્વરૂપનો અનુભવ કરતા કરતા
કેવળ જ્ઞાન,
જ્ઞાન સ્વરૂપને અનુભવતા અનુભવતા કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તેથી એવી અનુભૂતિનો સત્શાસ્ત્રોને વિશે ઠામ ઠામ મહિમા કરવામાં આવ્યો છે. એ કેવળ જ્ઞાનને પ્રગટ કરનારું રસાયણ છે, અનુભવ રસાયણ કહ્યું છે. જબરજસ્ત ફેર પડે છે અનુભવ થતા આત્મામાં. કેવળ જ્ઞાનની લબ્ધિ તો એ વખતે આવે છે, અને એ લબ્ધિ પ્રગટ થાય છે, થયા વિના રહેતી નથી, એવો અનુભૂતિનો મહિમા છે. તેથી અત્યંત અત્યંત શાસ્ત્રોમાં અનુભવનો મહિમા કરવામાં
આવ્યો
છે. તો એ અનુભવ અંતર્મુખ થતા અંત તત્વનો અનુભવ છે. વિચાર એમાં એ છે કે આત્મા અકષાય સ્વરૂપ જેવો છે તેવો, એ તો છે છે ને છે, એમાં કઈ નવું કરવાનું કે બનાવવાનું કે લાવવાનું કે છોડવાનું કે લઈ જવાનું કે કાંઈ એમાં નથી. ન તો એમાંથી કઈ કાઢવાનું છે, ન તો એમાં કઈ લાવવાનું છે, નથી એમાંથી છે કરવાનું છે, એવું કઈ નથી એમાં.
બરોબર,
એ તો જે છે તે છે. પણ જ્યારે જીવ અંતર્મુખ વળે ત્યારે એનું છે પણ એની હસ્તી છે એનો અનુભવ થાય છે, એની હયાતીનો અનુભવ થાય છે. ચૈતન્ય મહાસત્તાધારી પદાર્થ છે આત્મા, એ મહાસત્તાનો સ્વીકાર અંતર્મુખ વળતા થાય છે. તેથી અંતર્મુખ કેમ વળવું આ એક જ મોટી સમસ્યા છે. બહિર્લક્ષી જ્ઞાનમાં આત્મા છે એમ સમજાય છે, વળી આત્માના જે પ્રયોજનભૂત ધર્મો છે જ્ઞાન દર્શન આનંદ વગેરે એ પણ આત્મામાં છે એવું બહિર્લક્ષી જ્ઞાનમાં સમજાય છે, પણ ત્યાં સુધી અનુભવ થતો નથી. પરલક્ષી જ્ઞાનમાં આત્માની હયાતીનો સ્વીકાર થતો હોવા છતાં એનો અનુભવ નથી થતો. સર્વ આસ્તિક્ય દર્શનો એ આત્માનો સ્વીકાર કર્યો છે. ક્ષણ દર્શન કયા છે ને, એ છ દર્શનો આત્માનો સ્વીકાર કર્યો છે. આત્મા છે છતાં બધા સાચા નથી, બધા એ છ મતો સાચા નથી. વેદાંતમાં તો એક વેદનું એક મૂળ ટ્રેડમાર્ક જેવું સૂત્ર છે કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, બ્રહ્મના આત્મા કેવો છે કે જ્ઞાન સ્વરૂપ છે. ઠીક, આમાં હું બી ફેર પીડ્યો જૈન દર્શનમાં, આમાં ફેર શું પીડ્યો એ કયો. અને તે તું છો તત્વમ વસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમ વસી, તું તે છો. આ બે વેદના બે સૂત્રો છે, ટ્રેડમાર્ક એનો મોનોગ્રામ જેને કહીએ એવા આ સૂત્રો છે. છતાં એવું સ્વીકારવા છતાં એ તો પરલક્ષી જ્ઞાનમાં અહીં સુધી થાય છે, એમાં કોઈ મોટી વાત નથી. અન્ય મતમાં શું, જૈન મતમાં શું, અન્ય મતમાં પણ આટલો તો સ્વીકાર છે. પણ અંતર્મુખ વળીને એવા તત્વનો અનુભવ કરવો એ એક મોટી વાત છે. એથી એને એ વિષયને આત્મન તત્વમ, આત્મારૂપ તત્વનું તત્વ છે એમ કહેવામાં આવ્યું છે. અંતર્મુખ વળવું એ તત્વનું તત્વ છે એમ કહેવામાં આવ્યું છે. સમયસારની 415 ગાથાની ટીકા પૂરી કર્યા પછી આચાર્ય અમૃતચંદ્ર દેવે આ શબ્દનો પ્રયોગ કર્યો છે 246 નંબરના કલશમાં, કે આત્મન તત્વમ. આ આત્મન તત્વમ છે, આ આત્માનું, આત્મા જે તત્વ છે, આત્મા પણ એક તત્વ છે, એ તત્વનું આ તત્વ છે કે અંતર્મુખ કેવી રીતે થવું. જો જીવ અંતર્મુખ થાય છે તે જીવે ખરેખર સ્વતત્વને જેમ છે તેમ જાણીને સ્વીકાર્યું છે, નહીતર બીજા એ છે એમ સ્વીકાર્યું છે, પણ અન્યથા કલ્પના કરીને સ્વીકાર્યું છે.
બરોબર,
એ કલ્પના છે, એ ભ્રમણા છે, અને ભ્રમણા છે તે આકુળતા અને દુઃખનું મૂળ છે. આમ છે, અને આવું સાચું અંતરંગ દર્શન થવું, આત્મ દર્શન થવું તે સુખનું મૂળ છે. ભ્રમણા દુઃખનું મૂળ છે, આકુળતાનું મૂળ છે, અને આવું સ્વરૂપ દર્શન થવું તે સુખનું અનાકુળતાનું મૂળ છે. આવું જે સુખ દુઃખનું વિજ્ઞાન છે, એ વિજ્ઞાન ન જાણે ત્યાં સુધી ગડબડ થયા વિના રહેતી નથી. અંતર્મુખ થવું જ્ઞાન તે આત્મા એમ કહ્યું ને, એમાં જ્ઞાનના અંતરંગ ને અનુભવીને અંતર્મુખ થવું.
ઠીક, જ્ઞાનના અંતરંગ,
જ્ઞાન, જ્ઞાનના બે રૂપ. એક એનું બહિરંગ બાહ્ય રૂપ છે કે જેનાથી આ બધું છે એમ જોવામાં આવે છે, જેને સ્વવિકલ્પ જ્ઞાન અથવા સાકાર જ્ઞાન, આકૃતિ વાળું જ્ઞાન કહેવામાં આવે છે, અથવા જેને જ્ઞાન વિશેષ કહેવામાં આવે છે, કે જેમાં ભિન્ન 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 વિશેષતાઓ ના આકારો ઉભા થાય છે, એ જ્ઞાનનું બાહ્ય રૂપ છે. આપણે તો બહુ વિષય આ ચાલી ગયો છે. 126 નંબરનો કળશ કળશ ટીકામાંથી છે, કેવી રીતે ભેદ જ્ઞાન કરવું, કેવી રીતે ભેદ જ્ઞાન કરવું, કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી ભેદ જ્ઞાન કરવું, આવા શબ્દો પડ્યા છે. તો જે જ્ઞાનનું અંતરંગ છે એ જ્ઞાન સામાન્ય છે, એ જ્ઞાનનું અંતરંગ છે, કે અનેક જ્ઞેયાકારો થવા છતાં તે જ્ઞેયાકારોને ગૌણ કરીને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરતા, મુખ્યતા કરતા, તેનો અનુભવ કરતા, અને એ સૂક્ષ્મ છે, સમજણમાં પકડાતું નથી, બીજું બધું પકડાય છે. જુઓ, બહુ વિચારવા જેવો વિષય છે કે આત્મા છે એમ પકડાય છે બહિર્લક્ષી જ્ઞાનમાં.
બરોબર,
આત્મામાં જ્ઞાન દર્શન આનંદ વગેરે સ્વભાવો છે, આવા દ્રવગુણ પર્યાયના ભેદો છે, ઉત્પાદવય પર્યાયના ભેદો છે, ગુણગુણીના ભેદો છે, આવું બધું તો સમજાય છે પરલક્ષી જ્ઞાનમાં. પણ એક એક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું અંતરંગ છે જે અનુભવ ગોચર છે, જેમાં અનુભૂતિ છે, જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે ખરેખર, એ પકડાય છે. એ પરલક્ષી જ્ઞાનમાં નહીં પકડાય,
પકડાય
એના માટે એને એને પકડતા અંતર વળવું પડશે, કેમ કે એ અંદરની ચીજ છે, અંતરંગ છે, અંતરંગને પકડવા માટે અંદર વળવું પડશે. અને એ પરિણતિથી જ્યાં સુધી જીવ અજાણ છે ત્યાં સુધી એને આત્માના સ્વભાવો, સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વભાવો એને જાણ્યા છે એ વાત પણ રહેતી નથી. આ તો પ્રગટ ચિત્ત છે, સ્વભાવ તો અવ્યક્ત છે. અને આ જ્ઞાનના અંતરંગમાં સ્વભાવ વ્યક્ત છે. જે વ્યક્ત સ્વભાવને પકડતો નથી, છતી ચીજને જે જોતો નથી, તે એમ કહે કે મેં અણછતી ચીજને જોઈ લીધી છે, હું પણ જ્ઞાની છું, મને પણ આત્માની ખબર છે, કે હાલ હાલ તારી વાત કોઈ માને એવું
નથી.
એક છતી ચીજ છે એને જોતો નથી, મારી આંખ ચોખ્ખી છે ભાઈ, હું તો આત્માને જોઉં છું, પણ આ છતી ચીજ છે એને જો છો તું તો કે ઈ નથી દેખાતી, તો કે આ અણછતી ચીજ દેખાય છે એ વાત હું કેવી રીતે માનું? જે સ્વભાવ છે એ તો ત્રિકાળ અપ્રગટ છે, ત્રિકાળ અવ્યક્ત છે, વ્યક્ત છે, વ્યક્ત અને અવ્યક્ત નો બોલ ચાલ્યો છે,
49
ગાથા, એ તો અવ્યક્ત છે, ત્રિકાળ અવ્યક્ત છે. વ્યક્ત સ્વભાવ ને જેને જોયો નહીં એને અવ્યક્ત સ્વભાવ કેવી રીતે જોયો? એ વાત નહીં બની શકવા જેવી. આ ત્યાંથી અંતર્મુખ થવાય છે, ત્યાંથી ભેદ જ્ઞાન થાય છે, વેદ જ્ઞાનથી જ ચૈતન્ય તત્વની ઉપલબ્ધિ થાય છે. ચૈતન્ય તત્વ સ્વરૂપ પરમાત્મા એની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ વેદ જ્ઞાનથી જ થાય છે, બીજો કોઈ ઉપાય
નથી.
અને એ ભેદ જ્ઞાન રાગાદિથી ભેદ જ્ઞાન તો કરવાનું છે, દેહાદિથી તો ભેદ જ્ઞાન કરવાનું છે, પણ જ્ઞાન વિશેષમાં જે જ્ઞેયાકાર રૂપ જ્ઞાન છે એને પણ તિરોભૂત કરતા જ એ ભેદ જ્ઞાન થાય છે. આ તો હજી શુભરાગનો નિષેધ લોકોને આકરો પડે છે. જે શુભરાગના નિષેધને સહન કરી શકતા નથી એ તો જ્ઞાનના વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવને સમજે જ કેવી રીતે સમજી શકે? ત્યારે તત્વ પ્રગટ થાય છે, અથવા જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય છે. નહીતર એ સિવાય જ્ઞાનમાં જ્ઞેયો જણાતા જ્ઞેય લુબ્ધતા મટાડવાનો કોઈ ઉપાય નથી. અનાદિથી જે જીવની જે ટેવ પડી છે, અનાદિથી જેનો જે અભ્યાસિત થઈ ગયો છે, જેમ અફીણ ખાવાની લત પડી હોય તો અફીણ વગર એને ચાલે નહીં, એમ આ જીવને પરદ્રવ્યને પર વિષયને રાગ વિના એનો સમય જતો નથી, એને ક્યાંય રસ પડતો નથી, એનો ટાઈમ જતો નથી, ને ક્યાંય એને સુવાતું નથી. આ પરિસ્થિતિ છે. એમાંથી એને પાછા આવડવું હોય તો જે જ્ઞાન જ્ઞેયોને જાણતા જ જ્ઞેય લુપ્ત થાય છે, એવા જ્ઞેયાકારને ગૌણ કર્યા વિના, એનો તેને તિરોભૂત કર્યા વિના, અને સામાન્ય જ્ઞાનના અનુભવને આવિર્ભૂત કર્યા વિના, મુખ્ય કર્યા વિના બીજો કોઈ જગતમાં ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ ઉપાય નથી. આ એક જ ઉપાય છે. એ જ્યારે એ રીતે અંતર વળે, અંતર્મુખ થાય, પ્રગટ સ્વભાવને જોવે, ત્યારે એને અવ્યક્ત સ્વભાવ પણ દેખાઈ જાય છે. ત્યાં તો નમૂનો જ છે હજી. જ્ઞાનની પર્યાયમાં તો સ્વભાવનો સેમ્પલ છે. એ લક્ષણથી આખી ખાણને પકડે છે, અનંત જ્ઞાનની ખાણ અને અનંત સુખની ખાણનો પત્તો લે છે. તેથી એનું અંતર આકર્ષણ ઊભું થાય છે અને એ વળી વળીને એને જોયા કરે છે. એક અદ્ભુત પદાર્થને અંદરમાં જોવે છે ત્યારે એ અદ્ભુત પદાર્થને વારંવાર જોવાની ના આકર્ષણથી પણ મુક્ત થઈ શકે એને, એટલે ફરી ફરીને અનુભવ કરે છે અંતરમાં વળીને. તિરોભૂત કરવું એટલે એને જોયું ન જોયું કરવું. જેમ કે તમે માર માર સાયકલ ઉપર જાઓ છો, સાયકલ ચલાવો છો ને, તો ઘણા સામે ટ્રાફિકમાં આવે છે. કેટલોય ટ્રાફિક આવે, બહુ ફાસ્ટ જવું હોય તોય તમે બધા ટ્રાફિકને જુઓ છો, છતાં બધાને જોઈને તિરોભૂત કરી નાખો છો. જોવો છો બધાને, અને છતાં જોવા નહીં જોયા બરાબર કરી નાખો છો. કેમ કે તમારે એટલું જલ્દીથી પહોંચવું છે કે ન પહોંચો તો મોટું નુકસાન થાય એવું છે. તો અહીંયા કોઈને ન ભટકાઈ જવાય એટલા માટે તમે દરેકને જોવો છો, જેટલા તમારી નજીક આવે એને બધાથી તરીને તમે ચાલો છો. એવી જે તારવણી કરવી, જ્ઞાનમાં અનેક જ્ઞેયો સામે આવવા છતાં તરી જવું એનાથી, આ ભાવે તરવાનું છે. પછી દ્રવ્ય તરવાનું થાય છે, તરવાનો માર્ગ છે ને. ભાવે તરવું, તારવણી કરવી, ખસી જવું, તરીને ચાલવું. જ્ઞાનની ચાલ છે એમાં જ્ઞેયથી તરીને ચાલવું, એવી તારવણી અંદર કરવાની છે. એ તો આવડે છે, નથી આવડતું એવું નથી. અનેક જ્ઞેયોને જાણવા છતાં, અનેક ટ્રાફિકના વાહન હોય, માણસ હોય, ઢોર હોય, બધા અનેક પ્રકાર હોય, છતાં કોઈ પૂછે તમે ત્યાં પહોંચ્યા પછી રસ્તામાં કોણ કોણ મળ્યું, કેટલા એટલે કેટલા, 100, 200, 500, હવે એ શું કામ છે 100, 200, 500 નું. 5 હોય કે 500 હોય, હું તરીને વિયો આવ્યો છું, કોઈની સાથે અથડાયો નથી, એનો પુરાવો કે હું અહીંયા સમયસર પહોંચ્યો. એમ જ્ઞેયોમાં લુપ્ત થવાથી જ્ઞાન રોકાય છે, અથડાય છે અને રોકાય છે. રોકાયા વિના એને ગૌણ કરીને, જોયું ન જોયું કરીને, એક સ્વરૂપ પર જેનું લક્ષ છે, જેમ ત્યાં પહોંચવાનું લક્ષ છે, એમ અહીંયા જેને એક જ્ઞાન સામાન્ય સ્વભાવ પર જેનું લક્ષ છે, એ સ્વભાવના લક્ષે જ્ઞાન વિશેષોને પણ ગૌણ કરે છે. ત્યારે જ્ઞાનના જ્ઞેયાકારો ગૌણ થતા જ્ઞેય લુબ્ધતા ઉપજવાનું મૂળ જ ખલાસ થાય છે. જે કાંઈ જ્ઞેય લુબ્ધતાને વશ અનેક પ્રકારના રાગાદી વિકાર થાય છે એનું મૂળ અહીંયા છે. એટલે જાણતા જાણતા સારું નરસું લાગ્યું ને, ઈષ્ટ અનિષ્ટ ક્યારે કર્યું? જાણ્યા વિના કર્યું કે જાણીને કર્યું? કે જાણીને કર્યું. તો કેટલાક નહીં સમજનારા જ્ઞાનને એમ કે છે કે આ જાણ્યાનું ઝેર છે, માટે આંખને ફોડી નાખો. આ બિલો મંગળ સુરદાસે ફોડીને કે ભાઈ આ આંખથી રૂપ દેખાય છે અને રૂપ દેખાતા સારું લાગે છે, માટે આંખને ફોડો. એ તારો ડોળો ફૂટ્યો પણ અંદર હવે દેખાશે એનું શું કરીશ? આંખ બંધ કર્યા પછી દેખાશે એનું શું કરીશ? કારણ કે જ્ઞાનમાં દેખાય છે, આંખમાં ખરેખર નથી દેખાતું, પણ જ્ઞાનમાં દેખાય છે. આંખ બંધ કરતા દેખાશે તને, કલ્પના કરીશ બધું દેખાશે. કેવી રીતે તું બંધ કરીશ? તો જે જ્ઞાન સંપર્ક કરે છે અન્ય જ્ઞેયો સાથે, ત્યારે માત્ર જાણે છે નહીં પણ જાણીને એની મુખ્યતા કરે છે, જ્ઞેયાકાર જ્ઞાનની મુખ્યતા કરે છે. એટલે કે જ્ઞેયની મુખ્યતા આપોઆપ એમાં થાય છે ને એમાંથી ઈષ્ટ અનિષ્ટ અનેક પ્રકારના વિકારો ઉત્પન્ન થાય છે. એ જ જગ્યાએ જ્યાં ગડબડ થાય છે ત્યાં જો તેથી ગડબડ મટાડવી જોઈએ. ગુમડું ક્યાંક થાય, રોગ ક્યાંક થાય ને મલમપટ્ટી ક્યાંક લગાડે, ગુમડું કેવી રીતે મટે? જ્ઞેય લુપ્તતાથી વિકાર થાય ને આંખ ફોડી નાખે, કેવી રીતે વિકાર મટે કે નહીં મટે? જ્યાં વિકૃતિ થાય છે ત્યાંથી જ વિકૃતિ છૂટે છે. ગાંઠ જ્યાં પડે છે ત્યાંથી જ ગાંઠ ખોલવી પડે છે. બીજી જગ્યાએ ગમે તેમ કરે, ચીજ ખોવાણી હોય ત્યાં જ શોધવી પડે છે.
બરોબર.
બીજે કાર્ય કરવાથી લાભ થતો નથી. એવી રીતે અહીંયા જ્ઞાનમાં ને જ્ઞાનમાં આ રમત છે. એ તારા જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કર. સમયસારની 15 ગાથાનો આ એજન્ડા ઉપરનો વિષય છે. આમ તો સમયસારમાં આ વાત અનેક જગ્યાએ છે, ઠામ ઠામ છે, પણ 15મી ગાથામાં તો આચાર્ય મહારાજે આ વિષયને હાથ ઉપર લીધો છે, ચર્ચાની એરણ ઉપર લીધો છે કે હવે અમે આ વિષયની ચર્ચા અહીંયા કરશું. બીજે તો બીજી વાત કરતા કરતા એ આ વાત કરી દીધી છે, એનું મહત્વ જોઈને કે આનું મહત્વ છે માટે આ વાત કહેતા જઈએ સાથે સાથે. પણ 15મી ગાથામાં તો આ વિષય ચર્ચાની એરણ ઉપર લીધો છે.
બરોબર.
જેવો જ્ઞેયનો આકાર છે, આકાર એટલે સ્વરૂપ, અહીંયા આકાર એટલે ચોરસ ગુણ એમની
સ્વરૂપ,
જેવું જ્ઞેયનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસે તેને જ્ઞેયાકારે થયેલો જ્ઞાનાકાર કહે છે. એટલે એને જ્ઞાનમાં ઉત્પન્ન થયેલો જ્ઞેયાકાર પણ કહેવાય છે, અથવા એને જ્ઞેયના આકાર રૂપે થયેલો જ્ઞાનનો આકાર એમ પણ કહેવામાં આવે છે. એમ જ્ઞાન સ્વરૂપથી સાકાર હોવાથી સ્વપર બંને પદાર્થનું સ્વરૂપ એનું એનું એમાં જણાય છે. અને તેથી સ્વનો આકાર એટલે સ્વનું સ્વરૂપ ને પરનો આકાર એટલે પરનું સ્વરૂપ, બેને જાણવાનો એનો સ્વભાવ છે. પર સ્વરૂપ જણા જાણીને એને ગૌણ કરવું, સ્વને જાણીને એને મુખ્ય કરવું, બસ આ એને છદ્મસ્થની દશામાં જ્યાં જાણવામાં મુખ્ય ગૌણ થયા વિના રહેતું જ નથી. એટલે કે કાં તો એ સ્વને મુખ્ય કરે તો પરગૌણ થાય, જો સ્વને મુખ્ય ન કરે તો પર મુખ્ય થયા વિના રહે નહીં ને સ્વગૌણ થયા વિના રહે નહીં. અને દરેક છદ્મસ્થની જ્યાં અનિવાર્ય સ્થિતિ આ છે મુખ્ય ગૌણના જ્ઞાનવાળી, ત્યાં એને કોને મુખ્ય કરવું અને કોને ગૌણ કરવું એ વિવેક કર્યા વિના હિત થાય એવું નથી, અને અહિત મટે એવું નથી, નુકસાન મટે એવું નથી. તેથી જે સ્થિતિમાં એ ઊભો છે એ સ્થિતિમાં કાર્ય કરવાની પદ્ધતિ શું છે, સાચી કાર્ય પદ્ધતિ શું છે એનું જ્ઞાન પંદરમી ગાથામાં બહુ સારી રીતે કરાયું છે. કે છે કે આત્મા અકસાય સ્વરૂપ છે, આમ છે એમ ક્યાંથી નક્કી થયું? કે છે અંદર વળીને નક્કી કર્યું કે બાર ઉભા ઉભા નક્કી કર્યું? કે બાર ઉભા ઉભા તો ષડ દર્શનમાં આવે છે કે આત્મા છે, આત્મા છે, મોક્ષ છે, બધી વાત આવે છે. શ્રદ્ધા કરવી, જ્ઞાન કરવું, ઘણી બધી વાતો આવે છે. વિકારોને છોડવા, દોષોને છોડવા, બધી વાત નથી આવતી, એવું કાંઈ નથી. પણ એ એક ગજબની સમસ્યા છે કે જીવ પોતે અંતર્મુખ કેમ મળે, એ વિધિ એને હાથ આપવી, એ બહુ મોટી સમસ્યા છે. જ્યારે એ કાર્ય પદ્ધતિ કહો કે વિધિ કહો એ જીવને હસ્તગત થાય છે, ત્યારે જ એનું હિત થવાની શરૂઆત થાય છે, ત્યારે જ એને માર્ગ હાથમાં આવે છે, ત્યારે જ આત્મા છે એ વાત એને માટે સ્વીકારવામાં આવે છે. નહીતર આત્મા છે એ વાત એને માટે સાચી નથી. જેમ પોપટ બે ને બે ચાર બોલે તો એનું ગણિત સાચું નથી. ગણિત આવડ્યું ન આવડ્યું એને? પોપટ ને ન આવડ્યું?
નહીં,
નથી આવડ્યું. પોપટ બોલે રામ રામ, બોલે છે કે નથી બોલે? હે, તો એને ખબર નથી કે રામ રીંગણું છે કે મરચું છે, એવું કઈ કે છે એમ એને લાગે. રામ રામ મારી પાસે બોલાવે છે, રોજ રીંગણું મરચું નાખે છે પિંજરામાં, માટે રામ પણ આવું કઈક રીંગણું મરચું હશે. આવી દશા હોય છે, આત્મા છે એમ માનનાર ની આવી દશા હોય છે. તેમાં જે નિશંક છે, અંતર વળીને જેને દર્શન કર્યું છે તે નિશંક છે, અને જે નિશંક છે તેને અહિંસા ધર્મ છે. એને ખરેખર પોતાના દર્શન જ્ઞાન પ્રાણને બચાવ્યા છે. અત્યાર સુધી જે પ્રાણનો હાનિ થતી હતી, હિંસા થતી હતી, એમાંથી પ્રાણને છોડાવ્યા છે, માટે એને અહિંસા છે. બાકીના બધી જે અહિંસા છે એ કહેવા માત્ર છે અહિંસા. ખરેખર અહિંસાના સ્વરૂપને જગત ઓળખતું નથી.